એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે ટેકનોલોજીની દુનિયામાં આમ તો માર્કેટિંગ અને સ્ટ્રેટેજીની વિચારસરણીને ખરેખર બદલી નાખી.
હા, બિલકુલ.
પુસ્તક છે જેફરી મૂરનું ફેમસ પુસ્તક ક્રોસિંગ ધ ચેઝમ.
ક્લાસિક છે.
હા, ક્લાસિક. અને આ પુસ્તક છે ને, એ ખાસ કરીને જે નવી ડિસરપ્ટિવ ટેકનોલોજીઓ આવે છે એને બજારમાં સફળ કઈ રીતે બનાવવી, એના જે પડકારો છે એના પર વાત કરે છે.
બરાબર. અને આજનો સમય જુઓ તો બધું નવીનતા પર જ ચાલે છે. રોજ કંઈક નવું આવે, નવી ટેક પ્રોડક્ટ, નવા આઈડિયા. પણ આપણે જોઈએ છે ને, ઘણીવાર બહુ સરસ પ્રોડક્ટ હોય, શરૂઆતમાં બહુ ચર્ચા થાય.
હા, થાય છે.
પણ પછી ખબર નહીં ક્યાંક ગાયબ થઈ જાય, મોટા માર્કેટ સુધી પહોંચે જ નહીં.
સાચી વાત છે.
કેમ આવું થાય? બસ આ જ સવાલનો જવાબ આ પુસ્તક આપે છે. એ સમજાવે છે કે પેલા શરૂઆતના જે ઉત્સાહી ગ્રાહકો હોય ને, અર્લી એડોપ્ટર્સ,
વિઝનરીઝ.
હા, વિઝનરીઝ. અને જે મેઇનસ્ટ્રીમ ગ્રાહકો છે, એટલે કે અર્લી મેજોરિટી, એમની વચ્ચે એક બહુ મોટી ખાઈ છે, ચેઝમ.
ઓકે, એક પ્રોપાસ્ટ.
હા, પ્રોપાસ્ટ. અને એને પાર કરવી એ જ સૌથી મોટો પડકાર છે. આજની ચર્ચા આ ખાઈને સમજવા અને એને કઈ રીતે ઓળંગવી એના પર રહેશે. અને ખાસ તો એ કે અલગ અલગ ગ્રાહકોનો રોલ શું છે, એમના ગોલ શું છે બજારમાં, એ બધું.
રસપ્રદ. તો આટલો ઇમ્પોર્ટન્ટ વિચાર આપનાર જેફરી મૂર, એમના વિશે થોડું જાણીએ. એમની બેકગ્રાઉન્ડ પણ ઇન્ટરેસ્ટિંગ છે.
હા, છે જ.
તેઓ અમેરિકન ઓર્ગેનાઇઝેશનલ થિયોરિસ્ટ છે, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, વેન્ચર કેપિટલિસ્ટ છે. પણ શરૂઆત ક્યાંથી કરી? અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર તરીકે.
હા, અને મને લાગે છે કે એ જ વાત એમને ખાસ બનાવે છે.
કેવી રીતે?
જુઓ, સાહિત્યમાંથી એમને શું મળ્યું? માણસનો સ્વભાવ સમજવાની શક્તિ, વાર્તા કહેવાની કળા.
બરાબર.
અને પછી એ જ્ઞાન સાથે સિલિકોન વેલીનો અનુભવ, ટોચની કન્સલ્ટિંગ ફર્મ્સમાં કામ કર્યું, રેજિસ મિકેના ઇંક જેવી જગ્યાએ જેમણે એપલને લોન્ચ કરવામાં મદદ કરી હતી.
ઓ વાવ.
એટલે મૂર ખાલી આંકડા કે સ્ટ્રેટેજી નથી જોતા, એની પાછળનું માણસનું મન, એના ડર, એની આશાઓ, એ બધું સમજે છે. એમણે પોતાની કન્સલ્ટિંગ ફર્મ પણ શરૂ કરી, ધ ચેઝમ ગ્રુપ. અને એના દ્વારા કેટલીય ટેક કંપનીઓને આ ખાઈ પાર કરવામાં મદદ કરી છે. એટલે એમનો અપ્રોચ ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ છે, અનુભવ સિદ્ધ છે.
સમજાયું. ચાલો તો હવે પુસ્તકના મેઇન આઈડિયા પર આવીએ. ક્રોસિંગ ધ ચેઝમ શું કહેવા માંગે છે મૂળભૂત રીતે?
મૂળભૂત રીતે આ પુસ્તક એક ગાઈડબુક છે. કોના માટે? એવી કંપનીઓ માટે જે કોઈ નવી ડિસરપ્ટિવ ટેકનોલોજી કે પ્રોડક્ટ બજારમાં લાવી રહી છે.
ઓકે.
એના માટે મૂર એક મોડેલ વાપરે છે, ટેકનોલોજી અડોપ્શન લાઈફ સાયકલ, TALC.
હા, સાંભળ્યું છે. ઇનોવેટર્સ, અર્લી એડોપ્ટર્સ, એ બધું.
બરાબર. ઇનોવેટર્સથી લઈને છેક લેગાર્ડ્સ સુધી બધા ગ્રાહકોને એમના નવી ટેકનોલોજી અપનાવવાના સ્વભાવ પ્રમાણે વહેંચે છે. હવે આમ જોવો તો લાગે કે આ એક સળંગ લીટી છે.
હા, એક પછી એક સ્ટેજ આવે.
પણ મૂર કહે છે, ના, વાસ્તવિકતા અલગ છે. એમાં એક મોટો બ્રેક છે.
એ બ્રેક એટલે જ ખાઈ, બરાબર?
એકદમ. મૂરનો મુખ્ય પોઈન્ટ એ જ છે કે આ લાઈફ સાયકલમાં પહેલા અર્લી એડોપ્ટર્સ એટલે કે વિઝનરીઝ,
હા,
અને એમના પછી આવતા અર્લી મેજોરિટી એટલે કે પ્રેગ્મેટિસ્ટ, આમના વચ્ચે એક બહુ જ મોટી ઊંડી ખાઈ છે.
પ્રોપાસ્ટ.
પ્રોપાસ્ટ.
અને આ ખાઈ કેમ આટલી મહત્વની છે?
કારણ કે એ એટલી મોટી છે કે જે માર્કેટિંગ કે સેલ્સની રીતો વિઝનરી માટે કામ કરે છે ને, એ પ્રેગ્મેટિસ્ટ માટે લગભગ ફેલ જ જાય છે.
ઓ, પણ કેમ?
કારણ કે બંને ગ્રુપની માનસિકતા અલગ છે, એમના બજારમાં રોલ અલગ છે, એમના ગોલ અલગ છે. વિઝનરીને શું જોઈએ? ક્રાંતિ, કંઈક નવું કરીને મોટો ફાયદો લેવો છે.
હા, સ્ટ્રેટેજિક એડવાન્ટેજ.
બરાબર. જ્યારે પ્રેગ્મેટિસ્ટ શું શોધે છે? સ્થિરતા, સાબિત થયેલા ફાયદા, ઉત્પાદકતામાં સુધારો, જોખમ ઓછું જોઈએ એમને.
એટલે બંનેની પ્રાયોરિટી સાવ જુદી.
બિલકુલ. અને એટલે જ મોટાભાગની નવી ટેક કંપનીઓ જે શરૂઆતમાં સારી ચાલતી દેખાય,
હા,
એ આ ખાઈમાં પડીને જ નિષ્ફળ જાય છે. વિઝનરી તો મળી જાય પણ પ્રેગ્મેટિસ્ટ સુધી પહોંચી જ ન શકે.
કેમ કે પ્રેગ્મેટિસ્ટ પેલું વિઝનરીનું કહ્યું માને નહીં.
ના માને. એમને લાગે કે આ તો જોખમી લોકો છે, એમની વાત પર ભરોસો ના કરાય. એમને તો બીજા પ્રેગ્મેટિસ્ટની ભલામણ જોઈએ.
ઓકે.
તો પછી ઉપાય શું? ઉપાય છે ફોકસ, મૂર કહે છે કે આખા અર્લી મેજોરિટી માર્કેટ પર એક સાથે તૂટી પડવાને બદલે
હા
એકદમ નાનો ચોક્કસ માર્કેટ સેગમેન્ટ પકડો, જેને એ બીચ હેડ
યુદ્ધ જેવો શબ્દ લાગે છે.
હા, એમણે એનાલોજી વાપરી છે, જેમ યુદ્ધમાં એક નાની જગ્યા કબજે કરીને પછી આગળ વધાય.
ઓકે, પગદંડો બનાવવાનો.
બરાબર, એવો એક નાનકડો સુરક્ષિત પગદંડો જ્યાંથી મેઇનસ્ટ્રીમ માર્કેટમાં એન્ટ્રી મળે. કંપનીનો ગોલ શું હોવો જોઈએ? આ બીચ હેડ પર ટોટલ ડોમિનેશન, સંપૂર્ણ પ્રભુત્વ.
કેવી રીતે?
ત્યાંના ગ્રાહકોને સંપૂર્ણ ઉકેલ આપીને, જેને મૂર કહે છે હોલ પ્રોડક્ટ. અને પછી આ જીતના આધારે ધીમે ધીમે બાજુના માર્કેટમાં જવાનું.
રસપ્રદ. ચાલો આને થોડું વધુ સમજીએ. પુસ્તકના જે બે ભાગ છે, સમસ્યા અને ઉકેલ, એના મુખ્ય મુદ્દાઓ જોઈએ.
હા, પહેલા ભાગમાં મૂર આ ટાલ્સ મોડેલ અને ખાઈને ડિટેલમાં સમજાવે છે. આપણે એ 5 ગ્રાહક પ્રકારોની વાત કરી.
ઇનોવેટર્સ, અર્લી અડોપ્ટર્સ, અર્લી મેજોરિટી.
હા, ઇનોવેટર્સ એટલે કે ટેકનોલોજીના શોખીન. એમને બસ નવું ટ્રાય કરવું છે.
જેમ આપણે કોઈ નવો ફોન આવે ને, તરત લઈ લઈએ.
હા, કંઈક એવું. પછી આવે અર્લી એડોપ્ટર્સ એટલે કે વિઝનરી. આ લોકો ભવિષ્ય જોઈ શકે છે. એમને ટેકનોલોજીથી કંઈક મોટું કરવું છે, પોતાના ફિલ્ડમાં ક્રાંતિ લાવવી છે.
એમનો રોલ ચેન્જ મેકર જેવો અને ગોલ કોમ્પિટિશનમાં આગળ નીકળવો.
બરાબર, અને એ અધૂરી પ્રોડક્ટ સાથે પણ કામ કરવા તૈયાર હોય. પછી આવે અર્લી મેજોરિટી એટલે પ્રેગ્મેટિસ્ટ. આ બહુ મોટો વર્ગ છે
અને સાવચેત પણ.
હા, ખૂબ વ્યવહારુ. એ લોકો નવી ટેકનોલોજી ત્યારે જ અપનાવે જ્યારે એ સાબિત થઈ ગયું હોય અને એનાથી કોઈ ચોક્કસ ફાયદો, જેમ કે ઉત્પાદકતામાં વધારો, દેખાતો હોય.
એમનો રોલ સ્ટેબિલિટી લાવવાનો અને ગોલ જોખમ ટાળીને ફાયદો મેળવવાનો.
સાચી વાત. અને એમને બીજા પ્રેગ્મેટિસ્ટનો જ રેફરન્સ જોઈએ. એ પછી લેટ મેજોરિટી અને લેગાર્ડ્સ આવે, જેઓ વધુ રૂઢિચુસ્ત અને શંકાશીલ હોય છે.
પણ ખરી ગેમ પેલી ખાઈ પાસે છે, વિઝનરી અને પ્રેગ્મેટિસ્ટ વચ્ચે.
હા, કારણ કે ત્યાં વિશ્વાસનો અભાવ છે. પ્રેગ્મેટિસ્ટ વિચારે આ વિઝનરી તો અલગ દુનિયાના છે, એમની જરૂરિયાત અલગ, એમનો ગોલ અલગ, આપણે તો સેફ રમવું છે.
આજ ખાઈ, જેમ ભારતમાં શરૂઆતમાં ઈ કોમર્સ આવ્યું ત્યારે થોડા લોકોએ શરૂ કર્યું.
હા, વિઝનરી છે.
પણ મોટા ભાગના લોકો ક્યારે જોડાયા? જ્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી કંપનીઓએ વિશ્વાસ અપાવ્યો. સિક્યોરિટી, રિટર્ન પોલિસી, કસ્ટમર સર્વિસ.
બરાબર, એટલે કે હોલ પ્રોડક્ટ આપી, ત્યારે પ્રેગ્મેટિસ્ટ આવ્યા.
તો આ થઈ સમસ્યાની ઓળખ. હવે ઉકેલ પર આવીએ, પેલી બીચહેડ સ્ટ્રેટેજી.
હા, બીજા ભાગમાં મૂર આ ખાઈ કઈ રીતે પાર કરવી એ સમજાવે છે. અને એની શરૂઆત થાય છે ડી ડે એનાલોજી અને બીચહેડથી.
એટલે કે બધી શક્તિ એક જગ્યાએ કેન્દ્રિત કરો.
બરાબર, આખા માર્કેટ પાછળ દોડવાને બદલે એક નાનો, સ્પેસિફિક અને જીતી શકાય એવો સેગમેન્ટ શોધો. આ તમારો બીચહેડ.
અને આ સેગમેન્ટ કેવો હોવો જોઈએ?
એવો કે જેના ગ્રાહકો, જે પ્રેગ્મેટિસ્ટ હોય ને, કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય. એવી સમસ્યા જેનો ઉકેલ ફક્ત તમારી પ્રોડક્ટ જ આપી શકે. અને એ માર્કેટ એટલું નાનું હોય કે તમે ત્યાં નંબર 1 બની શકો.
એટલે મોટા તળાવમાં નાની માછલી બનવા કરતા નાના તળાવમાં મોટી માછલી બનવું.
એકદમ, કારણ કે પ્રેગ્મેટિસ્ટ હંમેશા માર્કેટ લીડર પર ભરોસો મૂકે છે. હવે આ બીચહેડ પર પ્રભુત્વ મેળવવા માટે શું જોઈએ?
પેલી હોલ પ્રોડક્ટ.
હા, આ બહુ જ ક્રિટિકલ કોન્સેપ્ટ છે. પ્રેગ્મેટિસ્ટ ફક્ત પ્રોડક્ટ નથી ખરીદતા, એ પૂરેપૂરો ઉકેલ ખરીદે છે.
એટલે એમાં શું શું આવે?
બધું જ. મેઇન પ્રોડક્ટ તો ખરી જ, પણ સાથે સપોર્ટ, ટ્રેનિંગ, ઇન્સ્ટોલેશન, બીજી સિસ્ટમ સાથે કનેક્ટિવિટી, કદાચ થર્ડ પાર્ટી પાર્ટનર્સ, ગ્રાહકને એનું કામ પાર પાડવા માટે જે કંઈ જોઈએ એ બધું જ.
વિઝનરી આ બધું જાતે કરી લે કદાચ.
હા, એમને એમાં મજા આવે. પણ પ્રેગ્મેટિસ્ટને તૈયાર જોઈએ, કોઈ માથાકૂટ વગર. એમનો ગોલ સરળતા અને સુરક્ષા છે, એટલે વિક્રેતાએ આખું ઇકોસિસ્ટમ બનાવવું પડે.
જેમ પેલી ઇલેક્ટ્રિક કારની વાત કરી, ખાલી કાર નહીં, ચાર્જિંગ સ્ટેશન, સર્વિસ, બધું જ.
બરાબર, બીચહેડ માટે આ હોલ પ્રોડક્ટ પહોંચાડવી એ જ સફળતાની ચાવી છે.
ઓકે, બીચહેડ નક્કી થયું, હોલ પ્રોડક્ટની યોજના બની. હવે એમને વેચવું કઈ રીતે, કન્વિન્સ કઈ રીતે કરવા?
એના માટે આવે છે પોઝિશનિંગ,
એટલે માર્કેટમાં આપણી જગ્યા બનાવવી.
હા, ગ્રાહકના મનમાં પ્રેગ્મેટિસ્ટ માટે તમારી પ્રોડક્ટ એક ઓળખી શકાય તેવી કેટેગરીમાં હોવી જોઈએ. અને સ્પર્ધા કોની સાથે છે એ સ્પષ્ટ કરવું પડે.
કોની સાથે?
મૂર કહે છે બે પ્રકારના વિકલ્પો સામે પોઝિશન કરો. એક માર્કેટ ઓલ્ટરનેટિવ, એટલે કે ગ્રાહક અત્યારે જે જૂની રીત વાપરે છે તે,
ઓકે,
અને બીજો પ્રોડક્ટ ઓલ્ટરનેટિવ, એટલે કે બજારમાં બીજી કોઈ નવી ટેકનોલોજીવાળી કંપની.
અને આપણો દાવો શું હોવો જોઈએ?
દાવો એ કે આપણી પ્રોડક્ટ જૂની રીત કરતાં ઘણી સારી છે અને બીજી નવી કંપનીઓ કરતાં વધુ ભરોસાપાત્ર અને પરિપક્વ છે. એટલે કે અમે ઇનોવેટિવ પણ છીએ અને સેફ પણ છીએ.
આ બેલેન્સ બતાવવું પડે.
હા, મૂર એના માટે એક સિમ્પલ બે વાક્યની પોઝિશનિંગ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા પણ આપે છે.
સરસ. અને પછી સેલ્સ અને પ્રાઇસિંગ, એ પણ બદલવું પડે.
ચોક્કસ. જે સેલ્સ ચેનલ વિઝનરી માટે કામ કરતી હતી એ કદાચ પ્રેગ્મેટિસ્ટ માટે નકામી હોય. પ્રેગ્મેટિસ્ટ કોના પર ભરોસો કરે? સ્થાપિત ચેનલો પર, જેમ કે VARs, વેલ્યુ એડેડ રીસેલર્સ, કન્સલ્ટન્ટ્સ.
હા, જેઓ એમના જેવા બીજા ગ્રાહકો સાથે કામ કરતા હોય.
બરાબર. અને કિંમત, વિઝનરી કદાચ પ્રીમિયમ પ્રાઇસ આપી દે,
પણ પ્રેગ્મેટિસ્ટ તો વેલ્યુ જોશે, ROI જોશે.
એકદમ. એમને નક્કર ફાયદો દેખાવો જોઈએ, કેટલો ખર્ચ બચ્યો, કેટલી ઉત્પાદકતા વધી. એટલે પ્રાઇસિંગ વેલ્યુ બેઝ્ડ હોવું જોઈએ અને ગોલ બીચહેડ માર્કેટમાં નંબર વન બનવું,
જેથી બીજા પ્રેગ્મેટિસ્ટ આપોઆપ આકર્ષાય.
હા, પુસ્તકના અંતે મૂર ખાઈ પાર કર્યા પછી શું આવે એની પણ ઝલક આપે છે. બોલિંગ એલી, ટોર્નેડો, મેઇન સ્ટ્રીટ, પણ એ પછીની વાત છે.
સારું, તો આ આખી વાતચીતમાંથી આપણે કયા મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ જે યાદ રાખવા જેવા છે?
પહેલું અને સૌથી મહત્વનું મારા મતે એ છે કે આ ખાઈ માનસિક છે, ડેમોગ્રાફિક નથી.
એટલે ઉંમર કે આવકનો સવાલ નથી, પણ વિચારસરણીનો છે.
હા, વિઝનરીનો રોલ બદલાવ લાવવાનો છે, ગોલ વ્યૂહાત્મક લાભનો છે. પ્રેગ્મેટિસ્ટનો રોલ સ્થિરતા જાળવવાનો છે, ગોલ સાબિત પરિણામોનો છે. આ મૂળભૂત તફાવત સમજવો બહુ જ જરૂરી છે.
બીજો મુદ્દો, પેલો બીછેડવાળો, નાની શરૂઆતની તાકાત.
બરાબર. મોટું બનવા માટે પહેલાં નાનું વિચારવું પડે. એકદમ ફોકસ્ડ, એક નાનકડા માર્કેટ પર પ્રભુત્વ મેળવો. જેમ કોઈ ગુજરાતી સ્ટાર્ટઅપ કદાચ ખાલી સુરતના ટેક્સટાઇલ યુનિટ્સ માટે કોઈ સોફ્ટવેર બનાવે
અને ત્યાં એકદમ સફળ થાય.
હા, પછી બીજે વિસ્તાર કરે. એનાથી શરૂઆતમાં વિશ્વાસ બને છે.
ત્રીજું, પેલું હોલ પ્રોડક્ટ, આ મને બહુ ગમ્યું.
હા, કારણ કે એ ગ્રાહક કેન્દ્રિત વિચાર છે. પ્રેગ્મેટિસ્ટને ટેકનોલોજી નથી જોઈતી, એને સોલ્યુશન જોઈએ છે, સંપૂર્ણ સુરક્ષિત ઉકેલ. એમનો ગોલ જ એ છે.
ચોથું, પોઝિશનિંગ, ધારણા જ બધું છે.
સાચી વાત. ગ્રાહકના મનમાં તમે ક્યાં છો એ જ રિયાલિટી છે. તમે તમારી સ્પર્ધાને કેવી રીતે ડિફાઇન કરો છો એના પર બધો આધાર છે.
અને પાંચમું, કે આ બધું કરવા માટે કંપનીએ અંદરથી પણ બદલાવવું પડે.
હા, જેમ બજાર બદલાય, ગ્રાહક બદલાય, એમ કંપનીની સ્કિલ્સ, કલ્ચર, લીડરશીપ સ્ટાઇલ બધું એડજસ્ટ થવું જોઈએ. જે ટીમ વિઝનરીને વેચવામાં માહિર હતી એ કદાચ પ્રેગ્મેટિસ માટે યોગ્ય ન પણ હોય.
ખૂબ સરસ. પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય. કેટલાક એવા મુખ્ય વિચારો યાદ કરીએ?
ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, ખાઈ એ બે બજારો વચ્ચેનો ખાલી સમયનો ગેપ નથી, પણ વેલ્યુ પ્રોપોઝિશનનો ગેપ છે. શરૂઆતનું બજાર ક્રાંતિ શોધે છે, મુખ્ય પ્રવાહનું બજાર ઉત્પાદકતામાં સુધારો.
આ સીધું બંનેના ગોલના તફાવત પર ફોકસ કરે છે.
હા, બીજો વિચાર, પ્રેગ્મેટિસ્ટ 100% ઉકેલ કરી દે છે. એવા ટુકડા નથી ખરીદતા જે જાતે જોડવા પડે. આ હોલ પ્રોડક્ટનો સાર છે.
એટલે કે નો રિસ્ક, કમ્પ્લીટ સોલ્યુશનનો ગોલ.
બરાબર. ત્રીજો, ખાઈ પાર કરવાની ચાવી એક જ બિછેડને ટાર્ગેટ કરી બધા રિસોર્સ ત્યાં લગાવી દેવામાં છે. મોટા તળાવમાં નાની માછલી કરતા નાના તળાવમાં મોટી માછલી, માર્કેટ લીડર બનવું વધુ મૂલ્યવાન છે.
આ ફોકસની શક્તિ બતાવે છે અને માર્કેટ લીડર બનવાના ગોલનું મહત્વ.
ચોથો, પોઝિશનિંગ એ નથી કે તમે પ્રોડક્ટ સાથે શું કરો છો. પોઝિશનિંગ એ છે જે તમે ગ્રાહકના મન સાથે કરો છો.
એટલે કે પરસેપ્શન ઇઝ રિયાલિટી. માર્કેટિંગનો ગોલ ધારણા બનાવવાનો છે.
અને પાંચમો પણ સરસ છે, તમે બે નાના કૂદકા મારીને ખાઈ પાર ન કરી શકો. એટલે કે અડધી પડધી કોશિશ કામ ન લાગે. હા, મુખ્ય પ્રવાહમાં જવું હોય, પ્રેગ્મેટિસ્ટનો વિશ્વાસ જીતવો હોય તો પૂરી કમિટમેન્ટ જોઈએ. કંપનીનો ગોલ સ્પષ્ટ હોવો જોઈએ કે અમારે આ ખાઈ પાર કરવી જ છે.
આ બધા વિચારો ખરેખર પ્રેક્ટિકલ લાગે છે. કોને કોને આનો ફાયદો થઈ શકે?
સૌથી પહેલા તો સ્ટાર્ટઅપ્સ.
હા, એમના માટે તો આ બહુ જ ઉપયોગી.
બિલકુલ, ગુજરાતનું જે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સીન છે એમના માટે આ ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજીનો રોડમેપ છે. બીચ હેડ કઈ રીતે શોધવો, હોલ પ્રોડક્ટ કેમ બનાવી, રોકાણકારોને કે પહેલા પ્રેગ્મેટિસ્ટ ગ્રાહકોને શું કહેવું.
એમનો પહેલો ગોલ એ નાની જીત મેળવવાનો હોવો જોઈએ.
હા, પછી પ્રોડક્ટ મેનેજર્સ માટે,
એમના માટે કઈ રીતે
માર્કેટ સેગમેન્ટ નક્કી કરવા, ફીચર્સને પ્રાયોરિટાઇઝ કરવા, આ ફ્રેમવર્ક બહુ મદદ કરે. એમનો ગોલ બીચ હેડ ગ્રાહક માટે શ્રેષ્ઠ હોલ પ્રોડક્ટ બનાવવાનો હોવો જોઈએ. એટલે કયા ફીચર પર કામ કરવું અને કયા પર નહીં એ નક્કી કરવું સહેલું બને.
અને માર્કેટિંગ અને સેલ્સ ટીમો માટે,
એમને તો એમનો આખો સંદેશ જ બદલવો પડે. ક્રાંતિની વાતો છોડીને ઉત્પાદકતા, વિશ્વસનીયતા, આરઓઆઈની વાતો કરવી પડે.
કેસ સ્ટડીઝ, કેલ્ક્યુલેટર્સ, એવું બધું.
હા, એમનો ગોલ પ્રેગ્મેટિસ્ટનો વિશ્વાસ જીતવાનો છે અને સાચી સેલ્સ ચેનલ પસંદ કરવી પડે.
રોકાણકારો માટે પણ ઉપયોગી છે ને?
ખૂબ જ. કોઈ કંપનીનું મૂલ્યાંકન કરતી વખતે પૂછી શકાય, શું આ લોકો ખાઈ સમજે છે, એમની બીચ હેડ સ્ટ્રેટેજી શું છે, હોલ પ્રોડક્ટ માટે પ્લાન છે.
જે કંપની પાસે આના જવાબ હોય એ વધુ સેફ લાગે.
બરાબર. અને છેલ્લે, આ ખાલી ટેકનોલોજી માટે નથી.
હા, એ વાત સાચી છે, કોઈ પણ નવી વસ્તુ માટે લાગુ પડે.
ઇલેક્ટ્રિક વાહનો જુઓ, ઓર્ગેનિક ફૂડ જુઓ, શિક્ષણમાં નવી પદ્ધતિઓ જુઓ, બધે શરૂઆતના ઉત્સાહીઓ અને પછી મુખ્ય પ્રવાહ વચ્ચે આ ખાઈ દેખા છે, એને સમજવી જરૂરી છે.
આખી ચર્ચામાં મને સૌથી વધુ જે વાત સ્પર્શી ગઈ એ છે કે ગ્રોથ માટે શરૂઆતમાં સંકોચાવવું પડે છે, ફોકસ નાનું કરવું પડે છે.
હા, એ થોડું કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે પણ બહુ પાવરફુલ છે.
મોટું બનવા માટે પહેલા નાનું વિચારો.
અને મારા માટે હોલ પ્રોડક્ટનો કોન્સેપ્ટ એ બહુ જ મહત્વનો છે. ખાલી ટેકનોલોજીથી કામ નથી ચાલતું. મુખ્ય પ્રવાહના ગ્રાહકનો ગોલ પૂરો કરવા, એમનો વિશ્વાસ જીતવા, સંપૂર્ણ અનુભવ આપવો જ પડે.
તો સાંભળનારાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ. વિચારો કે આજે આપણી આસપાસ કઈ નવી ટેકનોલોજી કે આઈડિયા છે જે આ ખાઈમાં ફસાયેલા લાગે છે.
કદાચ એઆઈનો અમુક ચોક્કસ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ, કે ડ્રોન ડિલિવરી.
હા, કે પછી કદાચ પર્સનલાઇઝ મેડિસિન. અને વિચારો કે એમના માટે સંભવિત બીછેડ શું હોઈ શકે, કયો નાનો ચોક્કસ ગ્રાહક વર્ગ કે ઉપયોગ કેસ એમને આ ખાઈ પાર કરવામાં મદદ કરી શકે, કોણ બનશે એમનો પહેલો પ્રેગ્મેટિસ્ટ ગ્રાહક જેનો ગોલ એમના સોલ્યુશનથી પૂરો થાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.